આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચસ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની 5 દિવસની મુલાકાતે જશે. કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે. મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2025ના પરિણામો આજે જાહેર કરાયા અને દક્ષિણ આફ્રિકાએ લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ફાઇનલ જીતી. સમાચાર વિગતવાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચસ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમિતિ આવી ઘટનાઓને રોકવા અને તેનો સામનો કરવા માટે જાહેર કરાયેલ વર્તમાન માનક સંચાલન પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તપાસ ચાલુ છે. વિમાન 650 ફૂટની ઊંચાઈએ ખરાબ થયું હતું અને પાયલોટે કટોકટીની જાણ કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ અકસ્માતના દરેક પાસાની તપાસ કરી રહ્યું છે. સમિતિને 3 માસમાં સંપૂર્ણ અહેવાલ સોંપવા જણાવવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. આમાંથી 8 વિમાનોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી રહી છે. ગૃહ સચિવ આ સમિતિના અધ્યક્ષ રહેશે. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના પછી તરત જ વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો સક્રિય કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તપાસ બ્યુરોએ વિમાનનું બ્લેક બોક્સ શોધી કાઢ્યું છે. પીડિતોની ઓળખ કરવા અને તેમના મૃતદેહ પરિવારને સોંપવા માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ કોલ્ડ સ્ટોરેજ રૂમની પણ મુલાકાત લીધી હતી, જ્યાં મૃતદેહ રાખવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ડીએનએ નમૂનાઓના આધારે અત્યાર સુધીમાં 9 પીડિતોની ઓળખ કરી છે. અમદાવાદ સિવિલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે આજે મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. હાલમાં હોસ્પિટલમાં લગભગ 8 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને તેમાંથી એકની હાલત ગંભીર છે. બીજે મેડિકલ કોલેજના અધિકારીઓએ દુર્ઘટના સ્થળની નજીક સ્થિત હોસ્ટેલ ખાલી કરાવવાનો નિર્ણય લીધો છે. ફાયર ટીમોએ આજે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના સ્થળના પાછળના ભાગમાંથી બીજો મૃતદેહ શોધી કાઢ્યો છે, જે એક એર હોસ્ટેસનો હોવાની શંકા છે. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો, મેડિકલ વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ સહિત 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. દરમિયાન કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાર્થિવ દેહને ગઢ સુધી બાય રોડ પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે મૃતદેહ સ્વીકારવા આવતા સ્વજનોએ પોતાની અને મૃતકની ઓળખ માટેના દસ્તાવેજો સાથે લાવવા જરૂરી છે. જે પરિજનો પાર્થિવ દેહને અન્ય રાજ્ય કે દેશમાં હવાઈ માર્ગે લઈ જવા માંગતા હોય તેમને એર ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે. ડીએનએની કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટમાં સ્વર્ગીય વિજય રૂપાણીની અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના પારસ સોસાયટી સ્થિત નિવાસસ્થાને એકઠા થઈ રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની 5 દિવસની મુલાકાત માટે રવાના થશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિટ્સના આમંત્રણ પર સાયપ્રસ પહોંચશે. આ પ્રસંગે સાંભળીએ એક અહેવાલ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 3 દેશોની મુલાકાત સાયપ્રસથી શરૂ થશે. 2 દાયકામાં ભારતીય પ્રધાનમંત્રીની સાયપ્રસની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કે સાયપ્રસે કાશ્મીર સરહદ પર આતંકવાદ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા પર ભારતના વલણને સતત સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રી મોદી 16 જૂને G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા જશે. આ સમિટમાં શ્રી મોદી મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે અને અનેક વૈશ્વિક અને અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. મુલાકાતનો છેલ્લો પડાવ ક્રોએશિયા હશે, જે ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત હશે. ક્રોએશિયા ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરમાં સંભવિત ભાગીદાર છે. આ મુલાકાત ભારત ક્રોએશિયા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. રાજા દુરાઈના અહેવાલ સાથે આકાશવાણી અમદાવાદથી અજય ઇન્દ્રેકર.
કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ નાથુલા પાસથી યાત્રાને લીલી ઝંડી આપશે. 5 વર્ષના અંતરાલ પછી આ યાત્રા 20 જૂનથી શરૂ થઈ રહી છે. પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ CS રાવે આકાશવાણી સમાચારને જણાવ્યું હતું કે યાત્રાળુઓનો દરેક સમૂહ 11 થી 12 દિવસમાં કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરશે. મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ UG 2025ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સ્કોરકાર્ડ પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ NTANEET.NIC.IN પર ઉપલબ્ધ છે. ઉમેદવારો તેમના સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે અને સત્તાવાર વેબસાઇટ દ્વારા મેરિટ લિસ્ટ પણ ચકાસી શકે છે. 4 મે યોજાયેલી નીટ પરીક્ષા દેશના 552 શહેરમાં અને વિદેશના 14 શહેરમાં 5,400થી વધુ કેન્દ્ર પર 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી, જેમાં રાજસ્થાનના મહેશકુમારે પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે મધ્યપ્રદેશના ઉત્કર્ષ અવધિયા અને મહારાષ્ટ્રના કૃષાંગ જોશી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન અને સ્વીપ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ચૂંટણી પંચે આજે પટનામાં સરકારી મીડિયા એકમો સાથે બેઠક યોજી હતી. ચૂંટણી પંચના સચિવ સંતોષકુમાર, સહાયક નિયામક અપૂર્વકુમારસિંહ અને રાજ્ય ચૂંટણી વિભાગના અધિક સચિવ માધવકુમારસિંહે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા 23 નવા મુખ્ય ચૂંટણી સુધારાઓના વિવિધ પાસાઓ વિશે અધિકારીઓને માહિતી આપી હતી. અપૂર્વકુમારસિંહે જણાવ્યું હતું કે ઓછા મતદાન ધરાવતા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન ટકાવારી વધારવા માટે ખાસ મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષમાં પ્રથમ વખત ICC ખિતાબ જીત્યો છે. દક્ષિણ આફ્રિકાએ લંડન લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 2025 જીતી હતી. એડન માર્કરામે યાદગાર સદી ફટકારી હતી અને કેપ્ટન ટેમ્બા બાઉમાએ ઇજા છતાં અડધી સદી ફટકારી હતી, જેના કારણે દક્ષિણ આફ્રિકાએ 4થા દિવસે 282 રનનો પડકારજનક લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. રબાડાએ બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મેચમાં 9 વિકેટ લીધી હતી. ઇઝરાયેલ અને ઇરાને એકબીજા પર મિસાઇલોથી હુમલો કર્યો છે. આ હુમલા તેલ અવિવ, જેરુસલેમ અને તહેરાનમાં કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલના મિસાઇલ હુમલાના જવાબમાં ઇરાને ઇઝરાયેલના અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 3 લોકો માર્યા ગયા અને 10થી વધુ ઘાયલ થયા. બીજી તરફ ઇરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો કે ઇઝરાયેલી હુમલાઓમાં ઇરાની સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના 2 ડેપ્યુટી કમાન્ડન્ટ માર્યા ગયા છે. ઇરાન પર ઇઝરાયેલના હુમલામાં વરિષ્ઠ લશ્કરી અધિકારી સહિત ઓછામાં ઓછું 78 લોકો માર્યા ગયા છે. ઇરાને પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે. ઇરાને કહ્યું કે ઇઝરાયેલના અત્યાર સુધીના સૌથી મોટા લશ્કરી હુમલા પછી તહેરાન પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે વાટાઘાટો નિરર્થક છે. મીડિયા અહેવાલ અનુસાર ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગેઈએ કહ્યું છે કે પરમાણુ મુદ્દા પર વાટાઘાટો અને ઇરાનને નિશાન બનાવવાની ઇઝરાયેલની પરવાનગી એક સાથે થઈ શકે નહીં. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચસ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે 34 બોઈંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની 5 દિવસની મુલાકાતે જશે. કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે. મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ UG 2025ના પરિણામો આજે જાહેર કરાયા અને દક્ષિણ આફ્રિકાએ લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયાને હરાવી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025 ફાઇનલ જીતી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.